నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారియో జయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావాన్ కృపావ నిలుసన్నిదాత.
సమయసార भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार चाले छे. कर्ता कर्म अधिकार नी गाथा 83 सुधी स्वाध्याय थयो छे. हवे आगळ गाथा 84 थी आजे आपणे स्वाध्याय शुरू करीशुं. 83 સુધી સ્વાધ્યાય કર્યા પછીથી પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચન પણ આપે સાંભળ્યા. 83 ગાથા સુધીના જે છેલ્લા 5 પ્રવચન હતા એ પણ આપે સાંભળ્યા અને એને લીધે થઈ અને 83 ગાથા સુધી ઘણું સ્પષ્ટ થઈ ગયું. એટલે હવે એનો કોઈ આપણે વિસ્તાર કરવાની જરૂર રહી નથી. પુનરાવર્તનની પણ કોઈ આવશ્યકતા લાગતી નથી. માત્ર અનુસંધાન મળે એટલા માટે આપણે એ વાત લઈએ છીએ કે 83મી ગાથામાં એ વાત આવી સમુદ્રના ઉદાહરણ દ્વારા કે આત્માને પરદ્રવ્ય ઉદ્ગલ કર્મના નિમિત્તથી સંસાર અવસ્થા અને નિસંસાર અવસ્થા છે. અવસ્થા રૂપે આત્મા પોતે જ પરિણમે છે. જેમ પેલો સમુદ્ર એ પોતે જ પરિણમે છે એમાં પવન છે એને કારણે થાય છે એમ તો નથી. પોતે જ એ અવસ્થા કરનારો છે. પવનનું નિમિત્ત પામીને એને તરંગ થાય છે પણ એ અવસ્થા કરનારો પોતે છે. એવી રીતે ભગવાન આત્મા સંસાર અવસ્થા કરનારો પોતે છે. એને પૂતગળ દ્રવ્ય પૂતગળ કર્મ એ નિમિત્ત તરીકે ભલે હોય પરંતુ એ અવસ્થા રૂપે થનારો એ પોતે છે. એટલે એ અવસ્થાને કરનારો પોતે છે અને એ જ અવસ્થાનો ભોગવનારો પણ એ પોતે જ છે. આની સાથે એક બીજી વાત પણ આવી કે એ બીજા કોઈને કરતો નથી અને બીજા કોઈને ભોગવતો પણ નથી. ભગવાન આત્મા માત્ર એકને જ કરતો પ્રતિભાસો અને એકને જ ભોગવતો પ્રતિભાસો અનુભવતો પ્રતિભાસો એવી વાત લખી છે. એટલે એકને જ એટલે પોતે પોતાના વિભાવ ભાવ જે કરે છે એનો એ કરતા થાય છે અને એનો એ રાગ દ્વેષના ભાવ છે એનો એ ભોગતા થાય છે. પણ એ પરદ્રવ્યમાં તો ક્યાંય કંઈ કરતો પણ નથી અને પરદ્રવ્યને તો એ ભોગવતો પણ નથી. એટલે એ પોતાને એકને જ કરતો અને પોતાને એકને જ ભોગવતો એવો ભગવાન આત્મા પરદ્રવ્યના કાર્યો કરતો નથી કે પરદ્રવ્યને ભોગવતો પણ નથી. જે કંઈ છે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને એને લીધે થઈ અને જીવને મિથ્યા દ્રષ્ટિ થઈ છે, મિથ્યા માન્યતા થઈ છે, ખોટી શ્રદ્ધા થઈ છે કે એ બીજાના કાર્યો કરે છે અને બીજાને ભોગવે છે. એ ગુલાબજાંબુ બનાવે છે અને ગુલાબજાંબુને ભોગવે છે એવી એની ઊંધી માન્યતા છે. એ ફર્નિચર બનાવે છે અને ફર્નિચરને ભોગવે છે એવી એની ઊંધી ખોટી શ્રદ્ધા છે. એ ઘડાને બનાવે છે અને પછી ઘડાનો ઉપયોગ કરે છે, વાપરે છે, ઘડાને ભોગવે છે આવી એને ઊંધી માન્યતા પેસી ગઈ છે. હવે એ માન્યતા જે છે એ માન્યતાને અહીંયા વ્યવહાર તરીકે દર્શાવી અને ભેદ જ્ઞાન કરાવે છે. હવે આગળ આ ઊંધી માન્યતા જે છે જે દેખાય છે દેખી તો આપણને લાગે છે તો એ શું છે? તો કે એ ઉપચારથી કહેવામાં આવે છે. એ બધો વ્યવહાર છે. અને પરમ સત્ય તો પોતે પોતાના દ્રવ્યમાં જે કરે છે તે જ કાર્ય એનું છે, અને પોતાના ભાવને જે એ ભોગવે છે એ સિવાય બીજા કોઈને ભોગવતો નથી, એમ અહીંયા વિશેષતાથી ભેદજ્ઞાન કરાવે છે. એટલે એવું ભેદજ્ઞાન કરાવવા માટે વ્યવહાર હવે દર્શાવ્યો છે કે ઘડા અને પેલો કુંભાર કરે અને પછી ઘડાનો એ ભોગવટો કરે, એટલે ઘડાને એ ભોગવે, એમાં પાણી વગેરે ભરી અને એને ભોગવે, એવું દ્રષ્ટાંત લઈ અને આપણને હવે અહીંયા વ્યવહાર સમજાવ્યો છે
કે એ બધું વ્યવહારથી છે,
સત્ય નથી. સત્ય શું છે એ પણ સાથે લીધું છે, અને એમ કરતા આપણને અહીંયા આચાર્ય ભગવાન ભેદ જ્ઞાન કરાવે છે. કેમ કે મૂળ વાત તો અહીંયાથી જે કહેવાની હતી એ તો 83 ગાથામાંથી લઈને સમજાવી દીધું કે પોતે પોતાને જ કરે છે અને પોતાને ભોગવે છે, પરને કરતો નથી અને પરને ભોગવતો પણ નથી. હવે વ્યવહાર દર્શાવે છે.
તો હવે આપણે 84મી ગાથા લઈએ.
સમયસાર ગાથા 84. વ્યવહારશ ત્વાત્મા ઉદગલ કર્મ કરોતી નૈક વિધમ તચૈવ પુનર્વેદયતે ઉદગલ કર્માનેક વિધમ.
આ ગાથા ગુજરાતીમાં લઈએ.
આત્મા કરે વિધ વિધ પુદગલ કર્મ મત વ્યવહારનું, વળી તેજ પુદગલ કર્મ આત્મા ભોગવે વિધ વિધનું.
ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે વ્યવહારશ્ચ તું, વ્યવહાર નયનો એ મત છે કે એવું. પહેલી વાત અહીંયા વ્યવહારની વાત લઈ અને સ્પષ્ટતા કરી છે કે આ જે કહીએ છીએ અમે વ્યવહાર નહીંથી જણાવીએ છીએ કે આ વ્યવહાર નહીંથી આમ કહેવામાં આવે છે, નિશ્ચય નહીંથી આમ નથી. શરૂઆતમાં પહેલી વાત એ લઈ લીધી કે વ્યવહારશ્ચ વ્યવહાર નહીંથી આમ કહેવામાં આવે છે. વ્યવહાર નહીં કેવો છે? વ્યવહાર નહીં એક વાતને બીજી વાત ઉપર એનો ઉપચાર કરી અને જણાવનારો છે. વ્યવહારને ભેદ પાડી અને કથન કરનારો છે. જ્યાં ભેદ નથી ત્યાં ભેદ કરીને દર્શાવનાર એવો એ વ્યવહાર નહીં છે. જે જ્યાં નથી ત્યાં એ દર્શાવનારો એવો એ વ્યવહાર નહીં છે. એટલે એવા વ્યવહાર નહીંની વાત છે અહીંયા કે વ્યવહાર નહીંનો એ મત છે. શું મત છે વ્યવહાર નહીંનો? વ્યવહારશ તું, વ્યવહાર નહીંનો એ મત છે કે આત્મા નૈક વિધમ, આત્મા અનેક પ્રકારના પુદ્ગલ કર્મ કરોતી, પુદ્ગલ કર્મને કરે છે. પુનઃ ચ તદ એવ અનેક વિધમ, અને વળી તેજ અનેક પ્રકારના પુદ્ગલ કર્મને તે ભોગવે છે. વેદયતે પુદ્ગલ કર્મ વેદયતે. વ્યવહાર નયનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગળ કર્મને કરે છે, અને વળી તેજ અનેક પ્રકારના પુદ્ગળ કર્મને તે ભોગવે છે. પેલા ગાથાને બરાબર સમજીએ. કેમ કે મને ખ્યાલ છે કે કેટલાક લોકોએ પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા નહીં હોય, એક બે સાંભળ્યા હશે, બધા નહીં સાંભળ્યા હોય, એટલે થોડો સમયગાળો પણ ગયો હશે અને સાંભળ્યા હશે તો પણ શુક્રવાર પછીથી બીજા બે દિવસ ગયા એટલે ઘણું બધું ભૂલાઈ ગયું હશે. શેની વાત ચાલે છે? વ્યવહાર નહીંનું જે કથન છે એની વાત છે. શેના વિશે વાત કરી? આત્માની વાત કરી કે આત્મા અનેક પ્રકારના પુદ્ગળ કર્મને કરે છે. પુદ્ગળ કર્મ એટલે જળ કર્મ, દ્રવ્ય કર્મ. પુદ્ગળ એ જુદું દ્રવ્ય, આત્મા જીવ દ્રવ્ય જુદું દ્રવ્ય. આત્મા જીવ દ્રવ્ય એ પેલું પુદ્ગળ કર્મ, જળ કર્મ, એનું કંઈ કાર્ય કરી શકે નહીં એ સિદ્ધાંત છે. एक द्रव्य बीजा द्रव्य नु कई करी सकतु नथी ए सिद्धांत ने बराबर याद करिए। आत्मा जीव द्रव्य ए पेला पुद्गल कर्म जे बीजू द्रव्य जुदू द्रव्य एनु खरेखर कई करी सके नहीं कई करतो नथी ए सिद्धांत ने पहला याद राखिए याद करिए एने स्मरण में लावीए कि आ जीव द्रव्य पेला पुद्गल द्रव्य नु कार्य केवी रीते करे। आ जीव द्रव्य ए पेला पुद्गल द्रव्य में तो व्याप्त ज नथी तो एना कार्य क्यांथी करे एने व्यापो व्यापकपणानो सद्भाव नथी तो पछी ए पुद्गल में व्याप्या विना एना कार्य केवी रीते करे अने एम एक द्रव्य बीजा द्रव्यना कामों करवा लागशे तो शू थशे। दरेक द्रव्य एना मूल स्वरूपे रही सकशे ज नहीं। कोई द्रव्य कोईनु काम करशे तो पेलू पोते शू करशे? पुद्गल द्रव्य पोते शू करशे जो जीव एना कामों करवा जशे तो? एटले सिद्धांत में ज आपणे समझीए छीए अने ए मान्यता तो आपणे दृढ़ करता आव्या छीए कि एक द्रव्य बीजा द्रव्यनुं कंई करतुं नथी। एटले के पुद्गल द्रव्य पुद्गल कर्म कारमणे रजकणो जे जड़ कर्म रूपे बंधाय छे 148 प्रकारनी प्रकृति आपणे कर्मनी गणी घाती अने अघाती बे प्रकार आपणे पाड्या। मुख्य 8 प्रकृति आपणे कहीए छीए 4 घाती कर्म 4 अघाती कर्म ए पुद्गल कर्म छे जड़ कर्म छे द्रव्य कर्म छे ए जुदू द्रव्य छे एमां कारमणे रजकणो भेगा थाय छे अने ए कर्म बंधाय छे अने पछी ए कारमणे रजकणो छूटा पड़ी जाय छे अने एम ए कर्म जे छे ए नाश पामे छे। एटले ए जुदू द्रव्य अने आ जीव द्रव्य भगवान आत्मा एनाथी तद्दन भिन्न ए पेला जड़ पुद्गल कर्मने करे नहीं। खरेखर निश्चयथी जोईए तो सिद्धांत प्रमाणे आ जीव भगवान आत्मा पेला पुद्गल कर्मने करे नहीं करी सके नहीं बराबर छे। पण छता पण आपणे जाणीए छीए के जीवना एवा भावने कारणे एवा जड़ कर्म बंधाय छे त्यारे एने आपणे एम कहीए छीए कि जीवनो भाव छे ए एमां निमित्त कारण छे ए निमित्त ने लीधे पेला जड़ कर्म कारमण रजकणो एकठा थई अने बंधाय छे। पण તે વખતે પણ જ્યારે એ બંધાય છે કર્મ બંધાય છે ત્યારે પણ એનો કરનારો તો એ પુદ્ગળ દ્રવ્ય જ છે જીવ તો છે જ નહીં। આ વાત આપણે અગાઉની ગાથામાં સમજ્યા છીએ। અહીંયા એમ કહે છે કે જો વ્યવહાર નહીંથી આપણે જોઈએ તો એટલે કે જેમાં ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે એવું જેમાં ભેદરૂપે કહેવામાં આવ્યું છે એવું જે માત્ર દેખીતું લાગે છે તેવું એ વ્યવહારનયનો મત એવો છે કે વ્યવહારનય શું કહે છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગળ કર્મને કરે છે। વ્યવહારનય કહે છે વ્યવહારથી એમ લાગે છે કે આત્મા જીવદ્રવ્ય એ પેલા પુદ્ગળ કર્મને કરે। આ તો વ્યવહારથી કહ્યું, ખરેખર તો એમ નથી, એ તો આપણે અત્યાર સુધી સમજ્યા। 83 ગાથા સુધીમાં આપણે એ તો નિર્ણય કર્યો કે એનો કરતા તો પુદ્ગળ પોતે જ છે અને એ વખતે જીવના ભાવ છે એ નિમિત્ત છે। પણ એમ તો નથી કે જીવ એને કરે છે એમ તો નથી, જીવ કરતા થઈને એને કરે છે એમ પણ નથી। આ બધું આપણે સમજ્યા છીએ, એ સત્ય વાત છે। અહીંયા હવે વ્યવહારની વાત કરી છે કે જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ઊંધી માન્યતા પ્રમાણે શું લાગે છે તો કે વ્યવહારનય દ્વારા આ વ્યવહારનયનો મત એમ કહે છે કે આત્મા આ જીવ પુદ્ગળ કર્મને કરે અને બીજું પણ કહ્યું છે સાથે વળી તેજ અનેક પ્રકારના પુદ્ગળ કર્મને વેદે એટલે ભોગવે છે। હવે પેલા જડ કર્મ એને આ જીવ કેવી રીતે ભોગવે એ વસ્તુ જ જુદી છે, એને ભોગવે કેવી રીતે? એટલે અહીંયા જે કથન કરવામાં આવ્યું છે એ વ્યવહારને એનું કથન છે. સિદ્ધાંતની વાતને આપણે સમજ્યા, નિશ્ચય નયના કથનને આપણે સમજ્યા છીએ, પણ વ્યવહાર નહીંથી આમ આપણને દેખાય છે ને તો એની વાત કરીને આપણને પાછું ભેદજ્ઞાન કરાવવા માટે આ ગાથા લેવામાં આવી. કોઈને એમ લાગે કે આ નિશ્ચયની વાત આટલી કરી, સ્પષ્ટ સમજાવ્યું, બે દ્રવ્ય જુદા છે, જીવ દ્રવ્ય પૂતગળ કર્મને કરતો નથી, પૂતગળ દ્રવ્ય છે તે જીવની અંદર કંઈ કરતું નથી, પૂતગળ કર્મના ઉદય આવે તો એ જીવમાં કંઈ ફેરફાર કરતા નથી, આ બધું આટલું આટલું સમજાવ્યા પછીથી હવે આ વ્યવહાર નહીંની વાત લીધી, આ પાછી વાત કેમ લીધી? પ્રભુ એ ભેદ જ્ઞાન કરાવવા માટે, વધારે સ્પષ્ટતા કરવા માટે થઈને, ભેદ જ્ઞાન થાય તો જ આત્મા પોતે પોતાના સ્વરૂપને અનુભવશે, એટલે એવું ભેદ જ્ઞાન કરાવવા માટે સહાનુભૂતિ પહેલા ભેદ જ્ઞાન કરવું જરૂરી છે. એટલે કે ભેદ જ્ઞાન જે છે ત્યારે જ સહાનુભૂતિ થાય છે, ભેદ જ્ઞાન વિના સહાનુભૂતિ હોતી નથી. તો એવું ભેદ જ્ઞાન કરાવવા માટે અહીંયા આ એક વધારે ગાથામાં વ્યવહાર નહીંથી જે કહેવામાં આવ્યું છે એને લેવામાં આવ્યું છે, કે વ્યવહાર નહીંનો એવો મત છે કે આત્મા અનેક પ્રકારના પૂતગલ કર્મને કરે અને પાછા એ અનેક પ્રકારના પૂતગલ કર્મને ભોગવે છે, આ વ્યવહાર નહીંનો મત છે. ટીકામાં વધારે સ્પષ્ટતા કરી છે, આપણે લઈએ. ટીકામાં અહીંયા કહે છે કે જેમ અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે, તો પણ શરૂઆત કેવી રીતે કરી? નિશ્ચય નહીંની વાતને પહેલા યાદ કરાવી અને શરૂઆત કરી છે. શું છે ખરેખર? તો અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. આ તો નિશ્ચય નહીંની વાત કરી, આ તો જે સત્ય છે તે જ છે. આવું છે તો પણ બહારમાં, એટલે વ્યવહાર નહીંથી જે જણાય છે તે બહારમાં શું લાગે છે? તો બહારમાં એવું લાગે છે કે વ્યાપ્ય વ્યાપક ભાવથી ઘડાના સંભવને, એટલે સંભવ એટલે થવું, ઉત્પત્તિ, ઘડો થયો છે એ વાત લેવી છે ને, એટલે ઘડાના સંભવને, ઘડાની ઉત્પત્તિને, ઘડો થયો છે એને, ઘડાના થવાને અનુકૂળ એવામાં અનુકૂળ શું એની સ્પષ્ટતા કરી છે કે ઈચ્છારૂપ અને હસ્ત આદિકની ક્રિયારૂપ પોતાના વ્યાપારને કરતો અને ઘડા વડે કરાયેલો પાણીનો જે ઉપયોગ તેનાથી નીપજેલી તૃપ્તિને, પોતાના તૃપ્તિ ભાવને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે, એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે. પહેલા તો કહ્યું કે ખરેખર આ છે નહીં, ખરેખર તો માટી પોતે જ ઘડાને કરે છે અને માટી જ એ ઘડાને ભોગવે છે. વ્યાપ વ્યાપક ભાવથી માટી પોતાની પર્યાય ઘડાને કરે છે, પિંડરૂપ પર્યાયમાંથી એ ઘડારૂપ પર્યાયને કરે છે, કેમ કે માટી જેમાં વ્યાપી છે, માટીનું એ પર્યાયમાં વ્યાપવું થાય છે, ઘડામાં પણ માટી જ વ્યાપી છે, માટીના જ ગુણો ઘડામાં છે, એટલે એનો કરતા માટી પોતે જ છે, એ વાત આપણે સમજ્યા છીએ. અને એમાં માટી જ પહોંચેલી છે, એમાં માટીના જ ગુણો છે, એટલે માટી જ એને ભોગવનારી છે, એટલે ભાવ્ય ભાવક ભાવ વડે પણ માટી જ ઘડાને ભોગવે છે. આવું સત્ય હોવા છતાં પણ બહારમાં અહીંયા એમ કહે છે કે શું કહે છે કે પેલો કુંભાર છે તે એ ઈચ્છા કરે છે અને એના એ હાથની તેની ક્રિયા વગેરે જે થાય છે એ એનો વ્યાપાર, એના વડે ઈચ્છારૂપ અને હસ્ત આદિકની ક્રિયારૂપ પોતાનો વ્યાપાર, એટલે એની ઈચ્છા છે અને એ રીતે એ એના હાથ દ્વારા જે કાર્ય થાય છે એ વડે એ ઘડાને કરે છે, પણ એ ઘડાને કરે છે ત્યારે શું છે? તો કે વ્યાપ વ્યાપક ભાવથી ઘડાના સંભવને, ઘડો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એ ઘડો કરનાર, જેની ઉપર ઘડો કરનારનો આરોપ કરવામાં આવ્યો છે તે એવો કુંભાર એ ઈચ્છા કરે છે અને એનું એના હાથની એ ક્રિયારૂપે એવું પરિણમન થાય છે ત્યારે એ ઘડાને કરે છે એવો એની ઉપર ઉપચાર અનાદિથી કરવામાં આવ્યો છે કે આ ઘડો કુંભારે બનાવ્યો. ઘડો કુંભાર બનાવતો નથી, ઘડો બનાવવા માટે, ઘડો કરવા માટેનો એને ભાવ થાય છે, એને ઈચ્છા થાય છે કે ઘડો હું બનાવું. ઘડો કરવાની એની ઈચ્છા છે અને એના હાથની એ પ્રમાણે ક્રિયા થાય છે. એટલે એ બધો એ વ્યાપાર એ કેવો છે? જે ઘડો ઉત્પન્ન થાય એમાં અનુકૂળ, એમાં એ અનુકૂળ સંભવને અનુકૂળ એવો એ કુંભારનો વેપાર થાય છે. તો એમ કહેવામાં આવે છે કે કુંભાર ઘડાને કરે છે. શું કહ્યું એમાં? કે બહારમાં વ્યાપ વ્યાપક ભાવથી ઘડાના સંભવને, એટલે ઘડાના થવાને, ઘડાની ઉત્પત્તિને અનુકૂળ, શું અનુકૂળ છે? તો કુંભારની ઈચ્છા અને એના અષ્ટાધિકની ક્રિયા, એવો એનો વેપાર, કુંભારનો વેપાર એ અનુકૂળ છે. એ સંભવને, ઘડાના સંભવને, ઘડાની ઉત્પત્તિને અનુકૂળ કુંભારનો વેપાર ઈચ્છારૂપે અને એના હાથની ક્રિયા આદિ રૂપે એ વેપાર, એને કારણે ઘડો કરનાર કુંભાર છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અને સાથે સાથે એને ભોગવનારો પણ કહ્યો કે એ ઘડાને એ રીતે કરે છે અને પાછો એ ઘડાનો એ ઉપયોગ કરે છે, પાણી ભરે છે એની અંદર અને પાણી એમાંથી લઈને પીએ છે, એટલે ઘડાનો એ ઉપયોગ કરે છે. એટલે એ ઉપયોગ કરવાથી એને જે સંતોષ તૃપ્તિ થાય છે, પાણી એમાં ભરે છે, પાણી ભરીને એમાંથી પીએ છે, એટલે એ જે એનો ઉપયોગ કરવાથી એને જે શાંતિ તૃપ્તિ થાય છે એવો એનો ભાવ, એ પોતાના તૃપ્તિના ભાવને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો ભોગવતો એવો કુંભાર એ ઘડાને ભોગવે છે એવું પણ વ્યવહારથી કહેવામાં આવે છે. એટલે ભાવ્ય ભાવક ભાવ વડે ઘડાને ભોગવે છે એવું વ્યવહારથી કહેવામાં આવે છે. કરવામાં પણ એમ જ કહ્યું કે એ વ્યવહારથી એ ઘડાને કુંભાર કરે છે, કેમ કે ઘડો ઉત્પન્ન થાય છે, ઘડાનો સંભવ છે ત્યારે એને અનુકૂળ વ્યાપાર ઈચ્છારૂપે અને હસ્તાધિકની ક્રિયારૂપે એ કુંભારનો છે, માટે કુંભારને એનો કરનારો કરતા કહી દીધો અને પછી પાછો કુંભાર એ ઘડાને વાપરે છે, ઉપયોગમાં લે છે, ભોગવે છે એમ કરી અને એનો ભોગવનારો કયો? ભાવ્ય ભાવક વડે ભાવ વડે ખરેખર તો કુંભાર પોતે પોતાના ભાવને અનુભવે છે, કંઈ ઘડાને અનુભવતો નથી, ઘડાને એ અનુભવતો નથી. કુંભાર તો પોતાના ઘડો વાપરે છે, ઘડાનો ઉપયોગ કરે છે અને એને જે તૃપ્તિ થાય છે, પાણી ભરી છે અને પાણી લાવે છે અને પાણી પીએ છે, એ બધો ભાવ એ કુંભારનો છે. એવા એ ભાવને, પોતાના ભાવને ભોગવે છે, છતાં વ્યવહારથી એમ કહેવામાં આવે કે કુંભાર એ ઘડાને ભોગવે છે. એટલે આવો અનાદિથી વ્યવહાર, એ રૂઢ વ્યવહાર છે, એ અનાદિથી ચાલ્યો આવે છે અને લોકોમાં માન્યતા એવી છે કે કુંભાર ઘડો બનાવે છે, કુંભાર ઘડાને ભોગવે છે. એટલે કુંભારનું ઉદાહરણ લઈ અને જોઈએ તો બધી જગ્યાએ એમ જ છે કે આ હું કરું છું ને હું ભોગવું છું, હું મકાન બનાવું છું ને મકાનને હું ભોગવું છું, હું નોટબુક લખું છું અને હું નોટબુકને ભોગવું છું, હું ગાંઠિયા બનાવું છું અને હું ગાંઠિયા ખાઉં છું, ગાંઠિયાને ભોગવું છું, હું ગુલાબજાંબુ બનાવું છું અને હું ગુલાબજાંબુને ભોગવું છું. આ માન્યતા વ્યવહારથી અનાદિની ચાલી આવે છે એને રૂઢ વ્યવહાર કહ્યો. વ્યવહારે કહ્યો તો એમ કે રૂઢ વ્યવહાર, આ કંઈ સાચી વસ્તુ નથી, આને રૂઢ વ્યવહાર કહ્યો છે. વ્યવહારમાં આપણે જાણીએ છીએ ને, ચાર પ્રકાર જાણીએ છીએ ને, સદ્ભુત વ્યવહારને, અસદભૂત વ્યવહારને, ઉપચારથી ને અણઉપચારથી. અહીંયા તો રૂઢ શબ્દ મૂક્યો છે કે અનાદિથી આવો રૂઢ વ્યવહાર ચાલ્યો આવે છે. લોકોના મનમાં એમ જ ઘૂસી ગયું છે કે હું આ કરું છું, હું પુસ્તક લખું છું, હું પુસ્તકને ભોગવું છું, હું ફર્નિચર બનાવું છું, હું ફર્નિચરને ભોગવું છું, હું કપડાં સીવું છું, હું કપડાંને ભોગવું છું, કપડાં પહેરું છું, આનંદ માણું છું, હું કોમ્પ્યુટર ચલાવું છું અને એમાંથી હું જ આનંદ માણું છું. એમ અનેક પ્રકારે એને કરવાની અને ભોગવવાની ઊંધી માન્યતાના લાકડા ઘૂસી ગયા છે. ગુરુદેવ એને લાકડા ઘૂસી ગયા એમ શબ્દ વાપરે છે. એ ઊંધા લાકડા જે ઘૂસી ગયા છે ને કાઢવાના છે. એ ન તો કરે છે પર પદાર્થને, કે ન તો એ પર પદાર્થને ભોગવે છે, છતાંય એને મિથ્યાત્વ એટલું વર્તે છે, અનાદિનું છે, એટલું મિથ્યાત્વ વર્તે છે કે એ પર પદાર્થનો કરતા અને ભોગતા સ્વયં થઈ જાય છે. અને એવી ઊંધી માન્યતાને કારણે એની દ્રષ્ટિ આત્મા તરફ જતી જ નથી. પરમાં કરવાની બુદ્ધિ અને પરમાં ભોગવવાની બુદ્ધિ એને આખી જિંદગી વ્યસ્ત રાખે છે. આખી જિંદગી એને એમ એમાં એમાં જ રાખે છે. એની વ્યસ્તતા જ એમાં છે કે હું કરું છું અને હું ભોગવું છું, હું કરું છું બીજાને હું સુખી કરું છું, હું રોટલી બનાવું છું અને બધાને જમાડું છું, હું બધાના કામ કરું છું, બધાને કપડાં તે બધાને વાળી આપું છું, ઇસ્ત્રી કરી આપું છું, ઘરના બધા કામો કરું છું એટલે આ બધું ઘર ચાલે છે, બધું વ્યવસ્થિત છે, છોકરાઓનું ને મારા સસરાનું ને મારા સાસુનું બધાનું હું કામ કરું છું અને મને ક્યારેય કામ કરવાનો કંટાળો નહીં. દીકભાઈ કહેતા હતા એમના પત્ની વિશે કે એને ક્યારેય કોઈ દિવસ ક્યારેય કંટાળો નહીં, એ હંમેશા બધાના જ કામો કરે, એને બાપુજીના કામ પણ કરે ને બાના કામ પણ કરે ને છોકરાઓને ને બધાને એ ટાઈમે ટાઈમે બરાબર પહોંચાડે ને બધું કરે ને યાદ કરાવે. એ સવારે ઉઠે ત્યારથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી 16 કલાક કામ કરે પણ રમેશભાઈ એને કંટાળો નહીં. ત્યારે મેં એમ કહ્યું કે આટલો બધો જે વ્યસ્તતાનો ભાવ છે ને, એવો ખૂબ વ્યસ્તતાનો ભાવ જે છે એવો કરવાથી 3 ઇંચમાં જવાય અને ગધેડાનો અવતાર મળે. શું કહ્યું? તમને ગમે છે વ્યસ્તતા અને તમે એમાં રાજી થાઓ છો કે હા હું કરું 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 કરું. વ્યસ્તતા, વધારે ને વધારે વ્યસ્તતા પ્રાણીમાં કોની ઉપર જોવામાં આવે છે? તમને વ્યસ્તતા ગમે છે તો તમને ભવિષ્યમાં એવી વ્યસ્તતા જ પ્રાપ્ત થશે કે જેમાં તમારું કંઈ ચાલે નહીં અને તમને વ્યસ્ત રાખવામાં આવે. પેલા બિચારા ગધેડાને સવારના વહેલા 4 વાગ્યાથી ઉઠાડી અને સાંજ સુધી વ્યસ્ત રાખવામાં આવે છે અને ભાર ઉપાડવામાં આવે છે. તમે જાતે એવો ભાર ઉપાડો છો કે હું કરું છું, 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 બધાના કામો હું કરું છું. આવો વ્યસ્તતાનો ભાર તમે જાતે ઉપાડો છો, હોંશે હોંશે ઉપાડો છો અને એમ માનો છો કે હું કરું છું માટે બીજાને પ્રાપ્ત થાય છે, સરળતા થાય છે, બીજાઓના કામો થાય છે, જો હું ના હોત તો એમનું શું થાય. આ મૂંડતા છે. આવી વ્યસ્તતાનો રાગ તમને જ્યાં વ્યસ્તતા થશે એવી યોનિમાં લઈ જશે પ્રભુ. એટલા માટે અમે તો એમ કહ્યું કે ભાઈ આને લીધે થઈ અને પછી 3 ઇંચમાં જવાશે અને ગધેડાનો ભાવ આવશે. કામ જે થવાનું છે તે થવાનું છે, તે તેના કારણે થાય છે, એનો કરનારો હું નહીં એવી દ્રષ્ટિ અપનાવવી. કામ તો થવાના જ છે. બાપુજીને, બાને, દીકરાને, દીકરીને, બધાને, બધાના કાર્યો જે થાય છે તે એમના પુણ્યને કારણે, એમને એવા જે સંયોગો પ્રાપ્ત થવાના છે તે થવાના જ છે. એમાં હું કરું છું, હું કરું છું, એ મિથ્યા અભિમાન છોડવું. જો આ એ પર્ટિક્યુલર વ્યક્તિ માટેની વાત નથી, બધાને લાગુ પડે છે. આ વ્યસ્તતાનો ભાવ આપણને એક લાગી ગયો છે, એ કેન્સર જેવો છે, એ વધતું જાય છે, એ કેન્સર છે. હું કરું, હું કરું, હું ન કરત તો આ થાત નહીં, મેં કર્યું માટે આ થયું. આ સંસ્થામાં જો પાયામાં કોઈએ કામ કર્યું હોય, મૂળમાં પહેલેથી કામ કર્યું હોય, આ સંસ્થાનો પાયો નાખનાર તો અમે. અમે આ વાત મૂકી, અમે આ વિચાર મૂક્યો અને પછી એના ઉપર આખો બધું થયું. અમે 8 રૂપિયાનું દાન આપ્યું અને એટલું જ નહીં, અમે તો અહીંયા 8-8 કલાક ઉભા રહી અને આ કામ કરાવીને આ મકાન ઉભું કરાવ્યું છે. વ્યસ્તતા, વ્યસ્તતા અને વ્યસ્તતા ની પ્રશંસા વ્યસ્તતાને લીધે થઈ અને માન કસાય પોષવો, આ જ જીવને સૂજે છે, બીજું કાંઈ સૂજતું જ નથી. પરના કાર્યો એ કરી શકતો નથી, છતાં પરના કાર્યો હું કરું છું એવો એને કરવા પ્રત્યેનો જે ભાવ છે એને ક્યાં લઈ જશે? એ કર્યા કર ભાઈ, હવે કર્યા કર, તને એવી એવી જ તારી દશા થશે ભવિષ્યમાં, તારણ તને એવી અનુકૂળતા મળી રહેશે, એવું શરીર મળી રહેશે કે તું કર્યા જ કરે, વ્યસ્ત જ રહે. 16 કલાક સુધી તને બીજું કંઈ વિચારવાનો સમય પણ ન મળે એવી વ્યસ્તતા જ્યાં હોય એવું શરીર મળશે તને. પછી તને ચોઈસ જ નહીં મળે, ગધેડો થઈશ. પ્રભુ અમે નથી કહેતા, ગુરુદેવે કહ્યું છે કે વાણિયાને વેપાર કરે એમાં ટાઈમ મળે નહીં, વેપારની આડે ઇવેન્ટમાં જવાના છે. આ વાત ગુરુદેવે ચોખ્ખી કહી છે. એમના ફઈના દીકરા ભાઈ માટે પણ કહ્યું કે ભાઈ મોડે એમને કહ્યું કે તું આખો દિવસ આ દુકાન દુકાન દુકાનની વાત લઈને બેઠો છે, આ કરું આ કરું આ કરું આ કરું. યાદ રાખજે, યાદ રાખજે કે ઢોર થઈશ. આ ભાર ઉપાડી રહ્યો છે ખોટો, તો ઢોર થઈશ. પ્રભુ આ આમથું નથી કહ્યું. એ વખતે ગુરુદેવે દીક્ષા પણ નહોતી લીધી ત્યારે આવી વાત કરી દીધી. મહાપુરુષોની વાત સમજતા નથી આપણે, એટલે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. હું કરું, હું ન કરું તો પેલાનું શું થાય? અરે ભાઈ, એનું પુણ્ય છે, એને જે સંયોગો પ્રાપ્ત થવાના છે એ એના પુણ્યથી થવાના છે. તું એટલું તો વિચાર કર, તું શુક્ર અને નકામો વ્યાકુળ થાય છે. એ તારી વ્યસ્તતા જે છે એ તારા ભાવ રૂપે છે, બાકી જે કાર્ય થાય છે તે તેના કારણે થાય છે. પર પદાર્થનો કાર્ય તું કરતો જ નથી. એ રોટલી થવાની હશે ત્યારે તને એવો ભાવ આવ્યો છે તો આવ્યો છે. રોટલી રોટલીના કારણે થાય છે, આખા ઘરના બધા જ કામો એ વખતે થવાના છે તે થાય છે. એમાંથી તું તારા કરતાપણાનો ભાવ કાઢી નાખ, એની રૂચિ તું છોડી દે. કરવાની રૂચિ છોડી દઈશ તો પણ એ જેમ થવાનું છે તેમ જ થશે. શરીર ક્રિયા કરવાનું છે તે પૂતગળની ક્રિયા થવાની છે તે જ થવાની છે. જન્મથી મૃત્યુ સુધી આ શરીર, આ શરીરની જે ક્રિયા થવાની છે તે થશે. પૂતગળના કાર્યો થાય છે, એ પૂતગળના કાર્યો સાથે હું જોડાઈ અને નકામાનો કરતા થઈ, પૂતગળના કાર્યોનો કરતા થઈ અને વિભાવ ભાવે પરિણમું છું, તેમાં હું મારા સ્વરૂપને ભૂલી જઉં છું. એટલે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તું એનાથી જુદો પડ, એ પૂતગળના કાર્યો તારા નથી, તું ભગવાન આત્મા એવા કાર્યો કરી શકનારો નથી. આ તો તારું મિથ્યા અભિમાન છે, મિથ્યા માન્યતા છે, ખોટી ઊંધી શ્રદ્ધા છે. એ વસ્તુને તું કરતો પણ નથી અને એને તું ભોગવતો પણ નહીં. જેટલું કરવા માટે છે એટલું જ સાથે ભોગવવા માટે પણ સમજી લેવું. પરને હું ભોગવું છું, આ આવે છે તો મને આનંદ છે, આ છે તો છે, આ કાર છે તો જવાય છે ને, કાર ન હોય તો ક્યાંથી જવાય, ઘર છે તો અંદર રહીએ છીએ ને, ઘર છે તો રહીએ છીએ ને, આટલા બધા કપડા છે તો પછી છે ને. એ ભાઈ તું ભોગવનારો કોણ છો? તું ભગવાન આત્મા એ પરપદાર્થને ભોગવનારો નથી, તું તારા ભાવને ભોગવનારો છે. તું ભાવ કરે છે અને જેવા ભાવ કરે છે એવા ભાવ પ્રમાણે બધું કંઈ તને મળે છે એમ પણ નથી, છતાંય તું એવા ભાવ કરે છે. એનો એ જ પદાર્થ છે એ કોઈક વખતે તને સુખનો અનુભવ કરાવે છે ને એનો એ જ પદાર્થ કોઈક વખતે તું દુઃખનો અનુભવ કરાવે છે. એ બધા તારા ભાવ છે, પદાર્થને તું ભોગવતો જ નથી. પહેલું ગુલાબજાંબુ તું ખાય છે ત્યારે તને ખૂબ મજા આવે છે, એ વખતે તારો ભાવ કેવો છે તું એને ભોગવે છે ત્યારે. બીજું ખાય છે, ત્રીજું ખાય છે, પાંચમું ખાય છે, દસમું ખાય છે, પછી એ વખતે પણ એનું એ જ ગુલાબજાંબુ હોવા છતાં એવા ને એવા જ છે, છતાં પણ તને એમાં આનંદ એટલો નથી આવતો. અને જો તું વીસમું ખાય છે તો તારી દશા શું છે? અકળામણ થાય છે. અને જો તને જબરદસ્તીથી પછી કોઈ મોડામાં એક ગુલાબજાંબુ નાખી દે તો તને દુઃખ થાય છે. એનું એ જ ગુલાબજાંબુ છે. પર પદાર્થને તું જો ભોગવતી હોય, ભોગવી શકતો હોય તો તને એમાં આનંદ આવવો જોઈએ, એક સરખો આનંદ આવવો જોઈએ, એમ નથી થતું. એટલે ખરેખર તો તું પર પદાર્થને ભોગવતો પણ નથી, પર પદાર્થને ભોગવતો નથી પણ તારા ભાવને તું ભોગવે છે. આ વાત અહીંયા આચાર્ય ભગવાને કરી છે આપણને કે પરનો ન તો કરતા થાય છે કે ન તો ભોગતા થાય છે, છતાં એવી એવી રૂઢ માન્યતા, એવી અનાદિની ઊંધી માન્યતા જેને રૂઢ વ્યવહાર કહ્યો છે, એને કારણે જીવ પોતાના સ્વરૂપથી બહારમાં ભટકે છે, જુદો પડ્યો છે, પોતાના સ્વરૂપમાં જતો નથી અને બહારમાં જ દ્રષ્ટિ કરી અને રહ્યો છે. કરવું કરવું, ભોગવું ભોગવું, બીજું કંઈ એને દેખાતું નથી. બહુ સરસ વાત મૂકી છે ભાઈ. એમાંથી તો ઘણો 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 આપણે ઉપદેશ પ્રાપ્ત કરવાનો છે. આવી મહત્વની વાતને આપણે એમને જવા દઈશું. અહીંયા તો આચાર્ય ભગવાને કહ્યું છે કે તું આ જે કરી રહ્યો છે એ વાત તો અનાદિની ચાલી આવી છે, અને અનાદિની ચાલી આવેલી આ અસત્ય વાત છે એને તું સત્ય માનીને સ્વીકારીને ચાલે છે, એ તારું મિથ્યાત્વ છે. એને અગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે, જે આ ભવમાં નથી ગ્રહણ કર્યું પણ તું અનાદિથી એમ જ ચાલ્યો આવ્યો છે એવું અગૃહિત મિથ્યાત્વ સહિત જ તારું જીવન તું પૂરું કરે છે. આવા અગૃહિત મિથ્યાત્વને તારે દૂર કરવાનું છે, અને જે સમ્યક્ત્વ છે એની તારે પ્રાપ્તિ કરવાની છે. આ બિચારો ભલો ભોળો જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવા માટે થઈ, આ અગૃહિત મિથ્યાત્વને દૂર કરવા માટે થઈને એ પુરુષાર્થ જ્યારે કરવા જાય છે, અને એમાં એને એવા દેવગુરુ શાસ્ત્રની ઊંધી માન્યતા થઈ જાય છે, કુગુરુ કુદેવની કે કુશાસ્ત્રની શ્રદ્ધા થઈ જાય છે, તો એને લીધે થઈ અને એ ગૃહિત મિથ્યાત્વ બીજું અંદર ઉમેરે છે આ ભાવમાં, અને જેને એવી ઊંધી માન્યતા પકડાઈ જાય છે ને એ ગૃહિત મિથ્યાત્વ. ધર્મના નામે જે મિથ્યાત્વ પોતે ઉમેરે છે એ ગૃહિત મિથ્યાત્વ છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા આ પણ એવા જ છે. જીનેશ્વર ભગવાને જે વાત કરી છે એ વાત આમાં પણ આવે છે, ગીતામાં પણ એ જ વાત આવે છે. એવી ઊંધી માન્યતા, એ શાસ્ત્ર વિશેની ઊંધી માન્યતા ગીતામાં પણ એ જ વાત આવે છે, અને એમાંથી પણ એવો જ અર્થ કાઢ્યો છે અમુક અમુક, એ તો એવો જ અર્થ કાઢીને સમજાવ્યું છે. અરે ભલા ભગવાન ગીતાના રચનારા કોણ? ગીતા રચનાર વ્યાસ મુનિ. એમના વખતમાં નેમનાથ ભગવાન હતા, પણ એ વ્યાસ મુનિ કઈ નેમનાથ ભગવાનના શિષ્ય ન હતા, એ સમ્યક દ્રષ્ટિ ન હતા. એટલે જીનેશ્વર ભગવાન, નેમનાથ ભગવાન એમની વાણીનો અંશ પણ એમાં નથી. છતાંય આ બિચારો ભોળો એમ કે ગીતામાં પણ એ જ વાત આવે છે. આ શું થયું? આ શું થયું? આ ભવમાં એ ઊંધી માન્યતાને પકડે છે અને આને ગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે. કેમ ગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે? કે જીનેશ્વર ભગવાનની વાણી જેમાં છે એવા જે શાસ્ત્રો એની સાથે આને સરખાવીને એટલું જ એને મહત્વ આપે અને એમ માન્યતા કરે, જે સમ્યક દ્રષ્ટિ નથી એવા, જીનેશ્વર ભગવાનની આમન્યામાં કે આજ્ઞામાં નથી એવા વ્યાસ મુનિ દ્વારા લખાયા છે, એમને લખેલા એને જીનેશ્વર ભગવાન ના ઉપદેશમાંથી, એમના ઓમકાર ધ્વનિમાંથી જે શાસ્ત્રો ઉદ્ભવ્યા છે એની સાથે સરખાવવા, એને માનવા, એટલે જીનેશ્વર ભગવાનનો અનાદર, જીનેશ્વર ભગવાનના, ગણધર ભગવાનના શાસ્ત્રોનો પણ અનાદર, અને વધારામાં ઊંધી માન્યતા કે એ પણ એવા જ છે. આવું ગૃહિત મિથ્યાત્વ એ ભેગું કરે છે, અને ગૃહિત મિથ્યાત્વને કારણે અનંતાનુબંધી કસાય થાય છે. અનંત અનુબંધ થાય એવા એ કસાય છે, એને લીધે થઈને અનંત ભવ એને કરવા પડશે. કૃપાલદેવે કહ્યું છે કે અનંતાનુબંધી કસાય, અનંતાનુબંધીનું કારણ શું છે? એ તીવ્ર કસાય નથી પણ ગૃહિત મિથ્યાત્વ છે. એટલે કરવાની, ભોગવવાની અને સમજવાની બાબતમાં શાસ્ત્રમાં જે વાત કરી છે એમાં શંકા ન કરવી. પોતાને ન સમજાય તો એમ રાખવું કે મને નથી સમજાતું, પણ શાસ્ત્રમાં વાત આવે છે તો હું ફરી ફરીને વિચાર કરીશ અને સમજીશ. ઘડાનો કરનારો કુંભાર છે એમ જ મને સમજાયું છે, અનાદિથી બધાને એમ સમજાયું છે, એટલે મારે પણ એમ માની લેવું. જો એમ હજી તારો મત હોય તો સમજે કે તારી માન્યતા ખોટી ક્યારેય જશે નહીં. પણ જો તારો મત એમ થતો હોય કે આ માન્યતા ઘડાનો કરનારો કુંભાર મને દેખાય છે છતાં પણ એ નથી કરતો એવું શાસ્ત્રમાં આવે છે, તો મારે એને સમજવું પડશે. એવી માન્યતા છે તો તારો સાચો પુરુષાર્થ ઉપડશે. અને એનાથી આગળ વધીને જો તને આ વાત બેસી ગઈ કે વાત તો એમ જ છે કે ઘડાનો કરનારો કુંભાર હોઈ શકે જ નહીં, કુંભાર જુદું દ્રવ્ય, ઘડો જુદું દ્રવ્ય, એનું કાર્ય કરી શકે જ નહીં, આ વાત જો તને બેસી ગઈ છે તો સમ્યક દર્શનની તું ખૂબ નજીક છો. અહીંયા કહે છે કે અનાદિથી આવો રૂઢ વ્યવહાર ચાલ્યો આવે છે કે કુંભાર ઘડાને કરે છે અને કુંભાર ઘડાને ભોગવે છે. હવે આ તો દ્રષ્ટાંતની વાત કરી, એની ઉપરનો સિદ્ધાંત અહીંયા આપણને સમજાવે છે કે તેવી રીતે અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂદગળ દ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગળ દ્રવ્ય જ કર્મને ભોગવે છે. તો પણ એટલે સિદ્ધાંત તો આ છે જે અત્યારે 83 ગાથા સુધીમાં આપણે જે શીખ્યા છીએ, ભણ્યા છીએ, સમજ્યા છીએ એ પ્રમાણે સિદ્ધાંત તો આ છે કે પૂતગળ દ્રવ્ય એ પેલા કર્મને, જળ કર્મને કરે છે. કેમ કે એમાં એ વ્યાપે છે, વ્યાપ્ય વ્યાપક ભાવથી પેલું પૂતગળ દ્રવ્ય છે એ જ એ કર્મનું કરતા છે, અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગળ દ્રવ્ય જ કર્મને ભોગવે છે. આ તો સિદ્ધાંત છે. તો પણ બહારમાં એટલે વ્યવહારથી વ્યાપ્ય વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે, સાને કારણે, અજ્ઞાનને કારણે પૂતગળ કર્મના સંભવને, પેલું કર્મ બંધાય છે ને જળ કર્મ, એ જ્યારે ઉત્પન્ન થાય છે તો એ પૂતગળ કર્મનો સંભવ, એને અનુકૂળ શું છે અનુકૂળ, એને તો કે પોતાના રાગાદિક પરિણામો, પોતાને જે રાગનો ભાવ થયો છે એ પૂતગળ કર્મ ઉત્પન્ન થવામાં એ નિમિત્ત કારણ છે, એ અનુકૂળ કારણ છે. એટલે નિમિત્ત કારણ કેવું હોય, ઉચિત નિમિત્ત જ હોય, એટલે એ અપેક્ષાથી એને અહીંયા અનુકૂળ શબ્દ મૂક્યો છે. એટલે કહ્યું છે કે પૂતગળ કર્મના સંભવને અનુકૂળ, શું અનુકૂળ છે, પોતાના રાગાદિક પરિણામ, જીવના રાગાદિક પરિણામ છે એ એને અનુકૂળ છે, એવા પરિણામને કરતો અને પૂતગળ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી, પૂતગળ કર્મના વિપાકથી, આ પહેલા તો પૂતગળ કર્મને એ કરે છે એ વાત લીધી અને હવે એને ભોગવવાની વાત લીધી, કે પૂતગળ કર્મને કરતો અને પછી પૂતગળ કર્મના વિપાક, જળ કર્મનો ઉદય આવે છે એટલે વિપાક છે, એટલે જે સંયોગો ઉત્પન્ન થયા છે તે એ વિપાકથી શું થાય છે, એને પોતાને અંદરમાં જે ભાવ થાય છે એ સામે નિમિત્ત તરીકે જે પૂતગળ કર્મના ઉદયો છે એ છે, એટલે પૂતગળ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા, તેનાથી ઉપજેલી પોતાની સુખ દુઃખરૂપ પરિણતિને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો, ભોગવતો એવો જીવ પૂતગળ કર્મને કરે છે અને ભોગવે છે. પણ એ શું છે, એ અજ્ઞાનીઓનો અનાદિથી સંસાર પ્રસિદ્ધ વ્યવહાર છે. અજ્ઞાની એમ માને છે કે હું આ કર્મ બાંધું છું અને એ કર્મને હું ભોગવું છું. આ અનાદિની વાત છે, અનાદિથી આવી વાત ચાલી આવે છે અને એ અજ્ઞાનીની એ મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યા માન્યતા છે. અજ્ઞાની અનાદિથી આમ જ માનતો આવ્યો છે કે હું કર્મ બાંધું છું અને કર્મને ભોગવું છું. પૂતગળ કર્મને એ બાંધી શકતો નથી, પૂતગળ કર્મ જળ છે એને જીવ બાંધી શકે નહીં કે જીવ એ પૂતગળ કર્મને ભોગવી શકે નહીં. પૂતગળ કર્મ બંધાય છે, જળ કર્મ છે એ બંધાય છે, ત્યારે જીવનો ભાવ છે એ ભાવને અનુકૂળ કયો છે અહીંયા, એટલે એ નિમિત્ત કારણ છે. અનુકૂળતા કઈ રીતે, કે જ્યારે જળ કર્મ બંધાય છે, પૂતગળ કર્મ બંધાય છે ત્યારે જીવના ભાવ અહીંયા એ પ્રકારે છે. બંને દ્રવ્ય પોતે પોતપોતાની રીતે સ્વયં પરિણમી રહ્યા છે. જીવ દ્રવ્યનું પરિણમન સ્વયં પોતાને કારણે જે રીતે થઈ રહ્યું છે તે જ રીતે થઈ રહ્યું છે. પેલી બાજુ પૂતગળ કર્મ અને રજકણોનું પરિણમન જે રીતે થઈ રહ્યું છે તે રીતે થઈ રહ્યું છે, પણ એમાં બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે અહીંયા જીવના રાગના ભાવ થયા છે એવા પરિણામ થાય છે, એવી પર્યાયો થાય છે. એના નિમિત્તે પેલા કર્મ અને રજકણો ભેગા થઈને બંધાય છે એટલે જળ કર્મ થાય છે. એટલે અહીંયા એમ લીધું કે બહારમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે એ એમ માને છે કે પૂતગળ કર્મને હું બાંધું છું, કેમ કે મારા રાગાદિક પરિણામ છે ને, એટલે હું જેનો કરતા છું. પણ રાગાદિક પરિણામ જે છે એ જીવમાં થાય છે, એ પેલા પૂતગળ જળ કર્મમાં નથી કંઈ કરતા, એ ત્યાં પહોંચતા નથી, વ્યાપતા નથી. પણ અજ્ઞાનને લીધે એને એવી માન્યતા ઊંધી છે, બેસી ગઈ છે કે એ કર્મને બાંધે છે, એ કર્મને કરે છે. અને પછી કર્મ શુભ કે અશુભ, પાપ ને પુણ્ય બંને પ્રકારની વાત લેવી છે ને, અશુભ ભાવ છે તો પાપનો બંધ છે, શુભ ભાવ છે તો પુણ્યનો બંધ છે. એટલે જેવા પછી એ કર્મના વિપાક આવે છે, એ વિપાકને કારણે એને અંદરમાં જે ઉત્પન્ન થાય છે તે શું થાય છે, તો કે એ તો એના ભાવ છે. વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા, એ જે સંયોગો જે છે એ એની નજીકમાં છે, અને એ નજીકમાં એ સંયોગો આવ્યા છે તો એનાથી ઉપજેલી એની સુખ દુઃખની પરિણતિ, એનો ભાવ, એની એ કલ્પના, આમાં સુખ અને આમાં દુઃખ. પેલા ઉત્કળ કર્મના વિપાકથી જે પરિણામ સંયોગો જે કંઈ એની નિકટમાં આવ્યા છે, એની સમીપમાં એને દેખાય છે, એમાં એ પોતે જોડાઈને સુખ દુઃખની કલ્પના કરે છે. સુખ દુઃખ રૂપે પોતે જાણે કે એને ભોગવે છે, એનાથી સુખી થાય છે કે દુઃખી થાય છે, એ એનો ભાવ છે, એ એનો ભાવ છે. એટલે એવા સુખ દુઃખ રૂપ પરિણતિને ભાવે ભાવક વડે અનુભવતો ભોગવતો એવો જીવ એ પૂતગલ કર્મને ભોગવે છે એમ એની માન્યતા છે, એમ એની માન્યતા છે. એટલે આ રીતે પૂતગલ કર્મને એ કરે છે અને ભોગવે છે એવો એ અજ્ઞાનીઓનો અનાદિથી સંસાર પ્રસિદ્ધ વ્યવહાર છે. આ અનાદિથી ચાલ્યું આવે છે, આમ જ સમજવામાં આવી રહ્યું છે, અને એને એમ જ છે કે એ કર્મને કરે છે, કર્મને ભોગવે છે. આ વ્યવહાર નયનું કથન છે. શરૂઆત ત્યાંથી કરી કે વ્યવહાર નયનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના પૂતગળ કર્મને કરે છે, અને વળી તે જ અનેક પ્રકારના પૂતગળ કર્મને તે ભોગવે પણ છે. આ વ્યવહાર નયનું કથન છે, પણ ખરેખર એમ નથી. બંને દ્રવ્ય જુદા છે, બંને ભિન્ન દ્રવ્ય છે. ભગવાન આત્મા પોતે પોતાના ભાવનો જ કરતા અને ભોગતા છે. સ્વભાવ ભાવે પરિણમવું એ જ એનું કાર્ય છે, અને એ જ એનું ભોગવવું છે. ભગવાન આત્માને બીજું કંઈ કરવું નથી. સિદ્ધ સમાન કયો છે તો સિદ્ધ સમાન જ છે. સિદ્ધ જે કરે છે એ જ તને હોય, બીજું તને કંઈ હોય નહીં, એવો જ વિચાર લક્ષ્યમાં રાખશે તો આ બધું સહેલાઈથી સમજાશે. આ તત્વ સમજવું હોય તો કેટલીક ચાવી હોય છે. જ્યારે જ્યારે મુશ્કેલી પડે ત્યારે એ ચાવીને લગાવવામાં આવે તો તરત ઉઘાડ થાય. જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યારે યાદ કરવું કે કેવળી ભગવાન તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું. તો સિદ્ધ સમાન જો હું હોઉં તો કઈ રીતે હોઉં, તો આ બધું મને હોય કે ન હોય, આવો પ્રશ્ન પોતાની જાતને પૂછવો, અને જે જવાબ મળે એમાંથી તમને પૂરેપૂરી સ્પષ્ટતા થઈ જશે કે સિદ્ધ ભગવાનને હોય, આવું કંઈ સિદ્ધ ભગવાનને હોય, ન હોય તો ન હોય તો પછી મને પણ હોઈ શકે નહીં. તો છે એનું શું, પછી એનો જવાબ શોધવો. તો કે છે એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ મારું નહીં, મારા કોઈ ગુણને કારણે નહીં. હું ભગવાન આત્મા અનાદિથી ત્રિકાળ શુદ્ધ છું, નાયક છું, બીજું કંઈ કરવા વાળો નથી. મારું એક જ કાર્ય, હું મારા પોતાના સ્વરૂપને અનુભવું, એનો જ હું કરતા ભોગતા છું, એનું જ હું જ્ઞાન કરું છું, હું પરનું જ્ઞાન કરવા પણ જતો નથી, એવો હું ભગવાન આત્મા છું, તો જ હું સિદ્ધ સમાન કહેવાઉં ને, તો જ હું સિદ્ધ સમાન કહેવાઉં ને. અન્યથા સિદ્ધ સમાન કહેવાઉં કઈ રીતે? એટલે સમાધાન તરત જ થઈ જશે. તો આ બીજું બધું જે થઈ રહ્યું છે તે શું? તો કે એ મારો પ્રમાદ છે. એવો પ્રમાદ કેમ થાય છે? તો કે હું મને પોતાને ભૂલી ગયો છું, મારા શુદ્ધ નિર્મળ સ્વરૂપને ભૂલી અને પરનું લક્ષ્ય કરું છું, પરનું લક્ષ કરું છું, એટલે પછી એ વિકારી ભાવ, વિભાવ ભાવ થાય છે, એટલે એ રાગ દ્વેષના પરિણામ થાય છે. અને એને એને નિમિત્ત બનાવીને પેલા કારમણ રજકણો બંધાય છે. કારમણ રજકણો પોતાના કારણે બંધાય છે. અહીંયા મારા રાગ દ્વેષના ભાવ છે એ એને માટે નિમિત્ત કારણ છે એમ કહેવામાં આવે છે. પણ એનું બંધાવવું એ એના કારણે છે. પણ રાગ દ્વેષના જે ભાવ થાય છે તે તો મારા છે ને. રાગ દ્વેષના ભાવ મને શા માટે થવા જોઈએ? કે મારા દ્રવ્યમાં એ વસ્તુ નથી પડી છતાં મને શા માટે થવા જોઈએ? એમ પાછો બીજો પ્રશ્ન કરી અને એનો ઉત્તર મેળવીએ કે ના, એમાં મારો પ્રમાદ છે, મારું અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. હું મારા સ્વરૂપથી ચલિત થઈને, મારા સ્વરૂપને છોડીને બહારમાં ભટકું છું એટલે રાગ દ્વેષ થાય છે. જો મારા સ્વરૂપમાં રહું છું તો કોઈ રાગ દ્વેષ નથી, કોઈ એવા વિભાવ પરિણામ નથી, કોઈ શુભાશુભ ભાવ નથી. હું શુદ્ધ ત્રિકાળ નાયક ભગવાન આત્મા છું એ વાતનું જ લક્ષ રહ્યા કરે, સતત એ જ વાતનું લક્ષ રહ્યા કરે તો દરેક સમયે એવી જાગૃતિ રહે છે કે આ પરિણામ જે થઈ રહ્યા છે તે મારા નથી. જે કાર્ય થાય છે, રોટલી થાય છે, ગાંઠિયા થાય છે, જે કંઈ થાય છે અને લોકોને દેખાય છે કે હું કરું છું, પણ એ પરિણામ મારા નથી, એનો કરનાર હું નથી, એ વાત તો સ્પષ્ટ છે. એવી જ વાત, એવો જ વિકલ્પ દરેક સમયે સમયે રહેવો જોઈએ. આટલા સ્વાધ્યાય કર્યા પછીથી કોઈ પણ કામ કરતી વખતે ત્યાં એમ જ હોય કે આ કાર્ય મારું નહીં, હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ નાયક જ છું, આ કાર્ય થવાનું છે તો થાય છે તો થાય છે. એટલે પછી એનું બગડવું, સુધરવું, એમાં ગમવું ન ગમવું, એ સારું થયું ખરાબ થયું અને એમ કરીને જે આર્ધ ધ્યાન થતા હતા એ બધા બંધ થઈ જશે. આ કામ હું કરું છું એમ જ્યારે છે ત્યારે પછી એમાં થાય છે કે આ કામ બરાબર થયું અથવા ન થયું, અને એમાં પછી વ્યાકુળતા થાય, આત્મપ્રદેશનું કંપન થાય, શાંતિ હણાઈ જાય. પણ હું એનો કરતા જ નથી, કરનારો જ નથી, એ કાર્ય એના કારણે થાય છે. સારું થયું તો પણ ઠીક છે, ખરાબ થયું તો પણ ઠીક છે, એની સાથે મારે કાંઈ સંબંધ જ નથી, એનો કરતા જ હું નથી. અને એ જ રીતે ભોગવવામાં પણ આ જે ભોગવાય છે તે દુઃખ ભોગવાય છે અને સુખ ભોગવાય છે, પણ દુઃખ સુખનો ભોગવનારો હું નથી, કેમ કે પર પદાર્થને હું ભોગવી શકતો નથી. એ વખતે હું એવા ભાવ કરું છું એમ કરીને પાછો વળી જાય એવી જાગૃતિ કેળવે તો બધું સહેલું છે. આ તત્વજ્ઞાન બધું એવા ભાવને માટે છે કે આ બધા ભાવ, વિભાવ ભાવ, એ મારા પુરુષાર્થની નબળાઈને કારણે છે. આ આટલો અભ્યાસ કર્યા પછીથી મને જે પ્રમાદ થાય છે, જાગૃતિ રહેતી નથી, એટલે થાય આ બધા ભાવ થાય છે. હવે મને એવા ભાવ ન થવા જોઈએ. સિદ્ધ સમાન મને ભગવાને કહ્યો છે તો હું બરાબર હવે ધ્યાન રાખીશ, હું સિદ્ધ સમાન છું અને એમ જ હું મારી જાતને પ્રૂવ કરીને જ રહીશ. આવો નિર્ણય થવો જોઈએ કે સિદ્ધ સમાન ભગવાનના જ્ઞાનમાં હું આવ્યો છું તો એમ જ થઈશ. એવો જો નિર્ણય થાય છે તો પછી આ બધું સહજ સહેલું થઈ જાય છે. તત્વજ્ઞાન અઘરું નથી પ્રભુ. તત્વજ્ઞાન તો તમને પોતાનું સ્વરૂપ સમજાવવા માટે છે, એને કંઈ ભારરૂપે નહીં લેશો. સીધી સાદી સરળ વાત કરી કે પરદ્રવ્યનો કરતા કે ભોગતા નથી એવી ઊંધી માન્યતાને કારણે તું તારા સ્વરૂપથી ચલિત થઈને બહારમાં રહે છે. તો આ જ્ઞાન કરાવ્યું કે ભાઈ તું વાત સમજ, તારું સ્વરૂપ જુદું છે, તું ભગવાન આત્મા જ્ઞાયક છો, જ્ઞાન કરનારો છો, અને તારા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા લક્ષ્ય જ્યારે તું કરે છે તો તને એના આમાં અંદરમાં આનંદનો જ અનુભવ થાય અને એનો જ તું ભોગવનારો હોય. ભગવાન આત્માને તો આનંદ જ હોય, બીજું કંઈ હોય નહીં. તે છતાંય આ બધું જે થઈ રહ્યું છે એમાં તારો ક્યાંક કોઈક રીતે દોષ છે અને એ દોષને દૂર કરવા માટે અમે તને આ વાત કહીએ છીએ. બસ આ કરુણા કરી છે. એટલે ગાથારૂપે જે કહેવામાં આવ્યું છે એમાંથી શું ગ્રહણ કરવાનું છે એ દરેક વખતે સમજવું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં ભાવાર્થ પણ લઈશું અને પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને પણ આપણે સમજીશું.
હવે સુખધામ બોલીએ.
दिन रात रहे तद ध्यान मही प्रशांति अनंत सुधामय जे प्रणमु पद ते वरते जयते प्रणमु पद ते वरते जयते